समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां मोक्ष अधिकार चाले छे। मोक्ष अधिकार लगभग पूरो थवा आव्यो छे। आपणे गाथा 304 अने 305 एनो स्वाध्याय करी रह्या छीए। આ ગાથા ગાથાનો અર્થ ટીકા ભાવાર્થ અને આ ગાથા ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનોના મહદ અંશો આપણે કર્યા છે। હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે આજે કરીશું। તે કરતા પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથામાં એ વાત આવી કે રાધ એટલે કે સિદ્ધિ, રાધ એટલે કે સિદ્ધિ એ જેને છે તેને આત્માની સિદ્ધિ કરી છે એટલે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે। અને એ જે રાધ સહિત છે, જે રાધ સહિત આત્મા છે, એને પરનું લક્ષ નથી, એ નિરપરાધ છે, એ નિસંગ છે અને એ સદાય આરાધના કરે છે એટલે આરાધનાથી સદા વર્તે છે। જેને રાધ નથી તે અપરાધ છે એટલે રાગ રહિત છે તે અપરાધ છે, એ સંકિત છે અને એ ભવના ભ્રમણ કરે છે, એ બંધાય છે। તો ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે લઈએ। ભાવાર્થમાં જે પંડિતજીએ વાત કરી છે એનું પણ સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન મળે। ભાવાર્થમાં પંડિતજીએ એમ કહ્યું કે આ જે શબ્દો છે સંસિદ્ધિ, રાધ સિદ્ધિ, સાધિત અને આરાધિત, એ શબ્દોનો અર્થ એક જ છે અને અહીંયા શુદ્ધ આત્માની સિદ્ધિ, શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ રાધ છે। શુદ્ધ આત્માની સિદ્ધિ અને સાધન એમાં કોઈ ફેર નથી એ વાત આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ। પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ અને એ પ્રાપ્તિ કરનાર પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ એ જ એનું સાધન એટલે એમાં કોઈ ફેર નથી, એ જ રાધ છે, એ જ રાધ છે। જેને એ રાધ નથી તે આત્મા સપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે। જે સપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી આરાધક નથી અને જે નિરપરાધ છે તે નિસંક છે અને એમ એ પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી। માટે શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે। હવે આ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 488, ગાથા 304 તથા ગાથા 305 ભાવાર્થ ઉપરનું પ્રવચન ગુરુદેવ અહીંયા કહે છે, સંસિદ્ધિ, રાધ સિદ્ધિ, સાધિત અને આરાધિત એ શબ્દોનો અર્થ એક જ છે। એટલે કે સંસિદ્ધિ એટલે સમ્યક પ્રકારે સિદ્ધ થવું, સંસિદ્ધિ એટલે સમ્યક પ્રકારે સિદ્ધ થવું એટલે શું, એટલે કે આત્મા જેવો શુદ્ધ એક ઉપયોગમય છે તેવો દ્રષ્ટિ જ્ઞાન અને ચારિત્રમાં આવવો તે સંસિદ્ધિ છે જેવો ભગવાન આત્મા ઉપયોગમય છે તેવો જ, જેવો છે તેવો જ દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં આવવો, તેવો જ્ઞાનમાં આવવો, તેવો ચારિત્રમાં રહેવો એ સંસિદ્ધિ છે. આત્મા જેવો શુદ્ધ છે તેવો જ જ્ઞાન દર્શનના ઉપયોગમાં એને અનુભવમાં આવે, એની શ્રદ્ધાન રૂપે પણ એમ જ હોય અને ચારિત્રમાં પણ, એટલે કે ત્યાં જ એ રમણતા કરે એમ એ સંસિદ્ધિ છે. આત્માના સમ્યક જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર પ્રગટ થતા આત્માની સિદ્ધિ એટલે કે આત્માનો અનુભવ એટલે સહાનુભૂતિની પ્રાપ્તિ થાય છે, એટલે કે આત્માની પ્રાપ્તિ થાય છે અને તે સંસિદ્ધિ છે. શ્રી જયસેન આચાર્યની ટીકામાં સંસિદ્ધિનો અર્થ રાધન કર્યો છે, સંસિદ્ધિનો અર્થ રાધન એમ કર્યો છે. મૂળમાં તો રાધ કહેવું છે, કહેવું છે જે એ જે અંદરમાં જે ભાવ છે, જે વાત છે, એનો અર્થ અહીંયા ગુરુદેવ કહે છે કે રાધ એવો જ થાય, રાધન અર્થ કર્યો છે એટલે એમાં એ રાધ જણાવવું છે. ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ જેવો છે તેવું એનું જ્ઞાન શ્રદ્ધાન થવું અને તેમાં જ રમણતારૂપ ચારિત્રનું પ્રગટ થવું તે રાધ અથવા તો રાધન, એને જ આત્માની સેવા કહો અથવા આરાધના કહો કે સિદ્ધિ કહો કે સંસિદ્ધિ કહો, એ બધું એક જ છે. આગળ કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ ગન એક જાણવા દેખવાના ઉપયોગ સ્વરૂપ માત્ર છે, તેના જ્ઞાન શ્રદ્ધાન કરી તેમાં જ સ્થિરતા કરવી એ શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ રાધ છે. દર્શન જ્ઞાનમાં શુદ્ધ આત્મા જણાયો તે એની સિદ્ધિ છે અને તે જ રાધ છે. હવે કહે છે જેને તે રાધ નથી તે આત્મા સા અપરાધ છે, એટલે કે અપરાધ સહિત છે. જેને તે રાધ નથી તે આત્મા અપરાધ સહિત છે અને જેને તે રાધ છે તે આત્મા નિરઅપરાધ છે. ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે જુઓ, ભગવાનની પૂજા ભક્તિ ઇત્યાદિ જે સુભાવ છે, જે રાગ છે, તે પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન પ્રગટ થાય, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એવા સુભાવ ન ઇચ્છવા છતાં પણ, એની રૂચિ ન હોવા છતાં પણ મુનિને પણ હોય છે. એટલે કહે છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી ભગવાનની પૂજા ભક્તિ ઇત્યાદિ જે રાગ છે તે, જો કે ધર્મીની દ્રષ્ટિ રાગ પર નથી છતાં એ ધર્મીને આવ્યા વિના રહેતો નથી. એટલે શુભભાવ જ્ઞાનીને, ધર્મીને, મોક્ષ માર્ગીને આવ્યા વિના રહેતો નથી, એ આવે જ છે. અશુભથી બચવા તે ભાવો તેને ધ્યેય બુદ્ધિએ આવે છે, ધ્યેય બુદ્ધિએ આવે છે એટલે કે એ છોડવા લાયક છે એમ એ જાણે છે. એના એ સ્વામી થતા નથી, એના કરતા થતા નથી, એમાં એ રોકાઈ રહેતા નથી, એટલે એ ભાવ એમને આવે જ છે. એટલે એ ધ્યેય બુદ્ધિએ છે, માત્ર એના એ જ્ઞાતા દ્રષ્ટા છે, છતાં તે અપરાધ છે, તે રાધ નથી અપરાધ છે, જે પુણ્યબંધનું કારણ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જો એમ છે તો તેને કેમ કરવો, તો પછી એવો શા માટે એવો અપરાધ કરવો, જો એ અપરાધ છે તો પછી એવો સુભાવ શા માટે કરવો, એવો રાગ શા માટે કરવો, એ શા માટે એવા ધર્મી રાગ કરે છે. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ભાઈ, કરવાની તો વાત જ ક્યાં છે, એ તો અશુભ વંચનાર્થે એવો સુભાવ તેને આવે છે, બસ એટલી વાત છે, સમકીતી એને કરે છે એમ નથી, પણ એને એવો ભાવ આવે છે, એવો ભાવ આવ્યા વિના રહેતો નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પરમ મહિમાવંત એવી તારી ચીજની તને ખબર નથી. ભગવાન કહે છે તું પૂરણું જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ અનંત ગુણથી ભરેલો જ્ઞાન આનંદ લક્ષ્મીનો ભંડાર છો. તારામાં અતિન્દ્રિય જ્ઞાન પૂરણ ભરેલું છે. તારી એક એક જ્ઞાનની પર્યાયનો કોઈ અચિંત્ય અપાર મહિમા છે. જેને ભગવાન આત્માનું મહાત્મા આવ્યું હોય એને આ મહિમાની ખબર પડે, એને એ મહિમા સમજમાં આવે કે પોતે કેવો છે, પોતાનું સ્વરૂપ કેવું છે, પોતે કેટલો મહાન છે. અનંત વીર્ય, અનંત સુખ, અનંત આનંદ, અનંત જ્ઞાન આ બધી વાત કરીએ ત્યારે વાતમાં સારું લાગે છે, પણ જ્યાં સુધી એનો અનુભવ નથી ત્યાં સુધી ખરેખર શું અનંત વીર્ય ને શું અનંત સુખ હશે એનો ખ્યાલ આવતો નથી. એક વખત સમ્યક દર્શનમાં જેને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એને પછી બધું સહેલું થઈ જાય છે. પછી એને કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. પછી તો માત્ર લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ જ રહે છે. એટલે વારંવાર ગુરુદેવ આ જે વાત કરે છે એટલા માટે કરે છે કે એમનો એવો જ અનુભવ છે. કહે છે કે તારામાં અતિન્દ્રિય જ્ઞાન પૂરણ ભરેલું છે. તારી એક એક જ્ઞાનની પર્યાયનો કોઈ અચિંત્ય અપાર મહિમા છે. અને એવી અનંત પર્યાયોનો પિંડ તું ભગવાન આત્મા છો. તારા મહિમાની સી વાત. ભગવાન કેવળી પણ તે પૂર્ણ કહી શકે નહીં એવો એનો અપાર મહિમા છે. આત્માના સ્વરૂપની વાત શબ્દોમાં ના આવી શકે તેવળી ભગવાન પણ એ વાતને શબ્દોમાં પૂર્ણપણે કહી ન શકે. જેટલું શબ્દોમાં આવતું હોય એટલું જ આવે, અનુભવની વાત શબ્દમાં ન આવે. અહીં કહે છે કે એવા અપાર મહિમાવંત આત્મદ્રવ્યનું સેવન કરવું તે રાધ છે. એવા ભગવાન આત્માનું લક્ષ કરીને એને અનુભવવો તે રાધ છે. જેને એવા પોતાના સ્વરૂપની સિદ્ધિ થવી તેને જ ધર્મની શરૂઆત થાય છે અને તેને જ રાધ છે. જેને તે રાધ નથી તે અપરાધ છે, એટલે અપરાધ સહિત છે, એટલે સાપરાધ છે. અને જેને તે રાધ છે તે નિરઅપરાધ છે. અગાઉ એ વાત આવી ગઈ કે જે અપરાધ સહિત છે તેને બંધની શંકા થાય છે કે મને કર્મનો બંધ પડશે, અને એ સ્વયં અશુદ્ધ હોવાથી આરાધક નથી એટલે અનઆરાધક છે, અને જે નિરપરાધ છે તે નિસંગ થયો થકો, શંકા વિનાનો થયો થકો, જેણે અપરાધ નથી કર્યો એને બંધની પકડાવવાની ચિંતા હોતી નથી. એટલે એ નિસંગ થયો થકો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગમાં લીન હોય છે અને તેથી એને બંધની શંકા નથી. માટે શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો. શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો. દ્રષ્ટિમાં તો પોતાનું સ્વરૂપ એક વખત અનુભવમાં આવ્યા પછીથી શુદ્ધ આત્મા તે જ હું છું એમ સતત રહ્યા કરે છે. ભલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં હોય, શુભ ભાવમાં હોય, તો પણ પોતાના સ્વરૂપનું અસ્તિત્વ એને કાંઈ યાદ કરવું પડતું નથી કે પોતે કોણ છે, પોતે શુદ્ધ આત્મા છે એવું સતત રટણ રહ્યા કરે છે, એવું સતત ભાન રહ્યા કરે છે, એવું સતત દ્રષ્ટિમાં રહ્યા કરે છે. એટલે અહીંયા કહ્યું છે કે શુદ્ધ આત્મા તે જ હું છું, એ સિવાય બીજું કાંઈ નથી. એટલે અહીંયા એકાંત કર્યું છે કે શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. ખરેખર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ કાંઈ ત્રણ જુદી વસ્તુ નથી. પોતાના સ્વરૂપને વિશે જ્યારે એ રહે છે ત્યારે કોઈ દ્વેત નથી. પોતે જાણનારો, અનુભવ કરનારો અને જેને અનુભવે છે એ બે વચ્ચે પણ દ્વેત રહેતો નથી. એટલે ત્યાં આપણે સમ્યક દર્શન, આ સમ્યક જ્ઞાન, આ ચારિત્ર એવા ભેદ પણ પાડી શકતા નથી. એ બધું સમજાવવા માટે કહ્યું છે. એકમાત્ર આનંદનું વેદન હોય છે, બીજું કાંઈ હોતું નથી. અને એ જ તપ છે કે પોતાના સ્વરૂપને વિશે એ રહ્યા છે ત્યારે બાહ્યમાં જે કંઈ થઈ રહ્યું છે એને એ સહન કરે છે. એટલે એ તપ છે. એ પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે છે, આનંદનો અનુભવ કરે છે, એ જ તપ છે. અંતરંગ તપ છે તો જ બાહ્ય તપ હોય એને તપ કહેવાય. તો પછી બહારમાં જે પ્રકારના તપ હોય એને આરોપથી તપ કહેવાય. પણ અંતરંગ તપ નથી અને માત્ર બાહ્ય તપ છે એને તપ કહેવામાં આવતું નથી. એ તપ નથી કહેવાતું, એ સુદભાવ કહેવાય છે. એવા સુદભાવ અને એવા વિકલ્પો હોય અને એ વખતે શરીરની જે ક્રિયા થવાની હોય એમ જ થાય. શરીરમાં આહાર આવવાનો ન હોય તો ન આવે. પણ એથી કાંઈ તપ નથી થતું. તપ તો અંતરંગ તપ છે તો એને આરોપથી બાહ્ય તપને તપ કહેવાય. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રત્નત્રય રૂપ જે વાત કરવામાં આવે છે એ અનુભવના કાળે કાંઈ જુદું નથી હોતું, એ એક જ છે. અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે 490માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે એક વાત ચર્ચા થયેલી તેમાં સામેવાળા કહે કે લોકાલોક છે તો કેવળ જ્ઞાન તેને જાણે છે. કેવળ જ્ઞાન કેવળી ભગવાનને છે, અરિયંત ભગવાનને છે, તીર્થંકર ભગવાનને છે. અને એ કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે. જગતના બધા જ પદાર્થોની ત્રણેક કાળની બધી જ પર્યાયો એક સાથે એક સમયમાં જણાય એવું એ કેવળ જ્ઞાન છે. તો લોક અને અલોક બધું એમાં જણાય છે. એટલે એમાં ચર્ચામાં સામે જે બેઠા હશે એમણે એમ કહ્યું કે લોકાલોક છે તો કેવળ જ્ઞાન તેને જાણે છે. તો ગુરુદેવે કહ્યું કે ભાઈ એમ નથી, કેવળ જ્ઞાનની પર્યાય પોતાથી જ છે. કેવળ જ્ઞાનની પર્યાય જે લોકાલોકને જાણવાવાળી છે એ પોતાથી છે. એટલે કે એ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, એ જ્ઞાનની પર્યાય છે. એને કોઈની અપેક્ષા નથી, એ કોઈ પર આધારિત નથી, કોઈના આધારે નથી. તે પર્યાય સહજ પોતાના સામર્થ્યથી પ્રગટ થાય છે. લોકાલોકની સત્તા છે માટે જાણવાની, એટલે કે કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી. કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે તો એના કારણે ઉત્પન્ન થાય છે, એવી એ વખતની દશા છે એટલે એ ઉત્પન્ન થઈ છે. અને એમાં એ કેવળ જ્ઞાનની પર્યાય છે તો લોકાલોક જણાય છે, તો લોકાલોક છે માટે જણાય છે એમ નથી. એ પર્યાય જ્ઞાનની પર્યાય છે અને એ એક સમયમાં જગત આખાના સર્વ પદાર્થોની બધી પર્યાયને જાણે એવી એ સમર્થ છે. હવે એમાં જણાય છે એટલે એ તો પ્રતિબિંબિત થાય છે. જ્ઞેય માત્ર એમાં જણાય છે એટલે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. અને જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે તો એ જ્ઞેય એ વખતે સામે સ્થૂળપણે હોવા જોઈએ એવું જરૂરી નથી. કેમ કે પર્યાય જે ઉત્પન્ન થઈ છે એ પોતાથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ છે. પર્યાયના સટકારકો એના પોતાના છે. એ વખતે ઉપાદાન એવું શુદ્ધ છે એટલે નિર્મળ પર્યાય થઈ છે. કેવળ જ્ઞાનની પર્યાય છે એ વખતે ઉત્પન્ન થઈ છે તે પોતાથી સહજ છે અને એનું પોતાનું એ સામર્થ્ય છે. એટલે એને કોઈની અપેક્ષા નથી કે આ હોય તો જ જાણે. જ્યારે ત્રણેય કાળની બધી જ પર્યાયોને જાણે છે તો ત્રણ કાળની એટલે ભવિષ્યકાળની હજી જે પર્યાયો થઈ નથી એને એ જાણે છે એનો અર્થ શું થયો કે હજી એ પર્યાય તો થવાની જ બાકી છે, થઈ નથી, છતાં પણ જાણે છે. એટલે એ પર્યાય અત્યારે નથી, વર્તમાનમાં કોઈ પણ પદાર્થ છે એની જે પર્યાય છે તે વર્તમાન પર્યાય છે, અને ભવિષ્યની અનંત પર્યાયો જે એમાં એ પદાર્થમાં ગર્ભિત છે, જે થવાની છે, કે ક્રમમાં બધી એમ જ થવાની છે, એ કેવળ જ્ઞાનમાં જણાય છે. હજી એ પર્યાય તો થઈ નથી, છતાં પણ જણાય છે. એટલે એવા પર્યાયના સામર્થ્યને કોઈ પરની અપેક્ષા નથી, પરની મદદની જરૂર નથી. એટલે લોકાલોકની સત્તા છે માટે કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી. લોકાલોક તો અનાદિથી છે અને કેવળ જ્ઞાન સ્વ આશરે નવું પ્રગટે છે. જો આ બીજી વાત પણ લીધી છે સાથે, લોકાલોક તો અનાદિના છે, પણ જેને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એ લોકાલોકને સમગ્રપણે ને માત્રને એ જાણે છે. એટલે એ વાત પણ સાથે કહી લીધી, લોકાલોક છે માટે કેવળ જ્ઞાન છે કે કેવળ જ્ઞાન છે માટે લોકાલોક છે એમ નથી. કેવળ જ્ઞાનમાં આ બધી પર્યાય આમ દેખાય છે માટે હવે એમ જ થવી જોઈએ એમ પણ નથી. જગતના કોઈ પણ પદાર્થની કેવી પર્યાય થવી એ ભગવાને નક્કી નથી કર્યું, ભગવાનના જ્ઞાને નક્કી નથી કર્યું, પણ માત્ર ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે. અને એ જણાય છે ત્યારે એ પર્યાયની ઉપસ્થિતિની પણ જરૂર નથી, કેમ કે એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે એટલે એ જણાય છે. કેવળ જ્ઞાનની પર્યાય નું એ સામર્થ્ય છે, પોતે પોતાથી પ્રગટ થઈ છે, એટલે એને કોઈની અપેક્ષા નથી. આ વાત કરી અને ગુરુદેવે મૂળ વાત તો એ કરવી છે કે ભગવાન આત્મા કેવો છે એ વાત કરવી છે, કે આવો ભગવાન આત્મા જે સર્વજ્ઞ સ્વભાવી છે. કેવળ જ્ઞાન એ એનો સ્વભાવ છે, કેવળ જ્ઞાન એ પ્રગટ કરે છે તો કંઈ બહારમાંથી પ્રગટ નથી થતું, એ અંદરમાં પડ્યું છે અને પ્રગટ કરે છે. એટલે કહે છે કે નિર્મળ આનંદનો નાથ પ્રભુ આત્મા છે. અહીં કહે છે એમાં તું જા પ્રભુ, તને ત્યાં ગોઠશે, ત્યાં તને રૂચશે, કેમ કે તે એકલો આનંદથી ભરેલો છે. જે રાધની વાત કરીને એ રાધની વાત અહીંયા ગુરુદેવે આ રીતે લીધી, કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદનો સમુદ્ર છે અને એમાં તું જા, એ જ રાધ છે અને ત્યાં રૂચશે, ત્યાં ગમશે, કેમ કે એ આનંદથી ભરેલો છે, જ્ઞાન અને આનંદથી ભરેલો છે. આ વાત આવી એટલે કોઈએ પાછી વાત કરી કે પણ આ બધાથી એટલે કુટુંબ આદિથી નિવૃત્તિ થાય ત્યારે ને, એ કરે કઈ રીતે? પોતાના સ્વરૂપનો અનુભવ સહાનુભૂતિ કરે, આ બધી વાત તો બરાબર, પણ એ આ બધાથી નિવૃત્ત થાય ત્યારે ને. ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધાથી તો નિવૃત્ત જ છો, એ બધાથી તો નિવૃત્ત જ છો, કેમ કે એ બધા ક્યાં તારામાં છે. સાચી નિવૃત્તિ તો તું રાગની ભાવનાથી નિવૃત્ત થાય ત્યારે થાય. જગતના બધા જ પદાર્થોથી એ નિવૃત્ત જ છે, કોઈ એને વળગેલું નથી, કોઈમાં એ વ્યાપતો નથી કે કોઈ પદાર્થ એનામાં વ્યાપતો નથી, કોઈ પદાર્થનો એનામાં પ્રવેશ નથી કે આત્માનો કોઈ અન્ય પદાર્થમાં પ્રવેશ નથી, એટલે એ એનાથી છૂટો જ છે, નિવૃત્ત જ છે. હવે પ્રવૃત્તિ કયા પ્રકારે છે? તો કે પ્રવૃત્તિ તો વિકલ્પ રૂપે છે, પ્રવૃત્તિ તો વિકલ્પ રૂપે છે, બાકી કાર્ય કરવામાં કાંઈ પ્રવૃત્તિ થતી નથી. એ તો દરેક પદાર્થ પોતે પોતાનું કાર્ય કરે છે, દ્રવ્ય સ્વતંત્ર છે, દ્રવ્યનું પરિણામન પણ સ્વતંત્ર છે, તો એમાં એ પ્રવૃત્તિ ક્યાં કરે છે? ખરેખર એ કાંઈ પ્રવૃત્તિ કરતો જ નથી, એને એવો ભ્રમ છે કે એ કામ કરે છે, કામ નથી કરતો. જે પદાર્થોમાં જે પ્રવૃત્તિ થવાની છે, જે કાર્ય થવાનું છે, જે એનું પરિણામન થઈ અને એક પછી એક પર્યાય બદલાવાની છે, એ એના કારણે થાય છે, આ તો માત્ર વિકલ્પ કરે છે, બીજું કાંઈ કરતો નથી. અને એ પદાર્થોમાં એ પહોંચતોય નથી, એને એ સ્પર્શતો પણ નથી, એવો આ ભગવાન આત્મા એ નિવૃત્ત જ છે. એને માની લીધું છે કે એ પ્રવૃત્ત છે, અને પ્રવૃત્ત છે તો એ કઈ રીતે પ્રવૃત્ત છે? એ વિકલ્પમાં રાચી રહ્યો છે એ એની પ્રવૃત્તિ છે, એ વિભાવ ભાવે પરિણમી રહ્યો છે એ જ એની પ્રવૃત્તિ છે, બાકી બીજી કોઈ પ્રવૃત્તિ નથી. અને એમ કરતા એને ભવના ભ્રમણ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે સાચી નિવૃત્તિ તો તું રાગની ભાવનાથી નિવૃત્ત થાય ત્યારે થાય. તને જે શુભ ભાવ કે અશુભ ભાવ પડ્યા છે એવા વિકલ્પ સાથે તું પરિણમે છે એનાથી નિવૃત્ત થા. એટલે કે શુભાશુભ ભાવથી નિવૃત્ત થાય ત્યારે સાચી નિવૃત્તિ થાય. કોઈ પદાર્થોને છોડીને જંગલમાં ચાલ્યા જવાથી નિવૃત્તિ થાય છે એમ નથી, પરંતુ રાગની ભાવનાથી નિવૃત્ત થાય, શુભાશુભ ભાવથી નિવૃત્ત થાય ત્યારે એ સાચી નિવૃત્તિ થાય. અને શુભાશુભ ભાવથી નિવૃત્ત થવાય કેવી રીતે? કેમ કે મન ચંચળ છે, અને મન ચંચળ છે અને જ્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિર નથી ત્યાં સુધી વારંવાર જ્યારે જ્યારે એ બહારમાં છે ત્યારે એ શુભાશુભ ભાવે પરિણમે છે. સમ્યક દ્રષ્ટિ છે તો એને શુભ ભાવ વિશેષ છે, અશુભ ભાવ ક્યારેક જ હોય છે. જેમ જેમ એની દશા ઊંચી આવતી જાય તેમ અશુભ ભાવ ઘટતા જાય છે. અશુભ ભાવ ન હોય તો પણ શુભ ભાવમાં છે તો પણ એ વિકલ્પ સાથે જ રહ્યો છે. શુભ ભાવ છે ત્યારે પણ એને વિકલ્પ તો રહ્યો જ છે. એટલે એ પ્રવૃત્તિ થઈ રહી છે. એટલે એને પણ છોડીને એ સ્વભાવમાં જાય, શુભભાવને પણ છોડીને સ્વભાવમાં જાય ત્યારે એને સાચી નિવૃત્તિ થાય. ગુરુદેવ અહીંયા કહે છે કે દિગંબર દ્રવ્યલિંગી મુનિ થઈને બહારથી તો તે અનંતવાર નિવૃત્તિ લીધી, એટલે સમગ્ર પરિગ્રહનો ત્યાગ કર્યો, એટલે બાહ્યમાં એવું દ્રવ્યલિંગ લીધું. દ્રવ્યલિંગી મુનિ થયા એટલે બાહ્યમાં તો એને બરાબર સાચું મુનિપણું છે, સાચું બરાબર યથાર્થ દ્રવ્યલિંગ છે. 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ એનું બરાબર દ્રવ્યલિંગ છે. એટલે એ તો સમગ્ર પરિગ્રહથી નિવૃત્ત થયા છે. પણ રાગબુદ્ધિ એટલે કે શુભભાવ કે અંશબુદ્ધિ મટી નહીં અને દ્રવ્ય દ્રષ્ટિ કરી નહીં, તેથી એ અપરાધી જ રહ્યા. આપણે પણ ભૂતકાળમાં એવા મુનિ થયા હોઈએ પણ છતાંય સમ્યક દ્રષ્ટિ ન હોવાને કારણે, એટલે કે દ્રવ્યની દ્રષ્ટિ કરીને મૂળ શુદ્ધિની જે વાત હતી એ તો કરીને, જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની હતી એ સિદ્ધિ પ્રાપ્ત કરીને, સ્વરૂપનો અનુભવ કર્યો નહીં, ધ્રુવનું લક્ષ કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નહીં એમ દ્રવ્ય દ્રષ્ટિ કરી નહીં, તેથી એ રાધ રહિત એટલે અપરાધી જ રહ્યા. દ્રવ્ય દ્રષ્ટિ કરી શુદ્ધ આત્મ સ્વરૂપમાં લીન થઈ રહું એ એક જ સુખનો ઉપાય છે, એ જ મોક્ષનો માર્ગ છે, બાકી તો બધું થોથા છે. અહીં કહે છે ધર્મી નિશંક થયો થકો શંકારહિત, એવો એ ધર્મી પોતાના ઉપયોગમાં લીન થાય છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે છે, એમાં એ લીનતા કરે છે, તેને કોઈ કર્મબંધની શંકા થતી નથી. અને ક્યાંથી થાય? સ્વરૂપમાં લીન થઈને રહે તેને બંધની શંકા કેવી? એને તો શુદ્ધ આત્મા જ હું છું, શુદ્ધ આત્મા જ હું છું એમ જ દ્રષ્ટિમાં રહે છે. એટલે એવા નિશ્ચયપૂર્વક એ વર્તતો દર્શન જ્ઞાન ચારિત્રને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ નિશ્ચય આરાધના એક ભાવરૂપ, નિશ્ચય આરાધના એક ભાવરૂપ એટલે વિતરાગ ભાવરૂપ, આનંદ ભાવરૂપ, ચૈતન્ય ભાવરૂપ એમ છે. આત્માના દર્શન જ્ઞાન ચારિત્રને તપ એ બધા વિતરાગ ભાવરૂપ એક ભાવરૂપ છે, એ બધા એક ભાવરૂપ છે, એ કાંઈ જુદું જુદું નથી. પોતાના સ્વરૂપને વિશેષે ત્યારે એમાં કાંઈ જુદું પડતું નથી કે આ શ્રદ્ધા અને આ જ્ઞાન ને આ ચારિત્ર ને આ તપ એવું કાંઈ જુદું પડતું નથી. એ વિતરાગ ભાવ છે, એ વિતરાગ ભાવ એક ભાવરૂપ છે. અને એ વખતે અનુભવમાં આનંદનું વેદન છે, બીજું કાંઈ હોતું નથી. અતિન્દ્રિયપણે આનંદનું વેદન છે, એ ભાવ એક ભાવરૂપ છે. શુદ્ધ ચૈતન્યમાં લીન થઈ પ્રતપવું તે તપ છે, એમાં લીન થઈ પ્રતપવું તે તપ છે. અને તે જ ઉપવાસ છે, એટલે ઉપવસતી ઇતિ ઉપવાસ, ઉપરમાં વસવું તે ઉપવાસ, આત્માની સમીપમાં વસવું તે ઉપવાસ છે. બાકી આ સિવાય બીજા બધા તો અપવાસ છે, એટલે માઠાવાસ છે. તો આ રીતે આપણે ગાથા 304 અને 305 પૂરી કરીએ છીએ. હવે આ ગાથા પછી આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 187. તો આપણે કળશ 187 લઈએ. અન અવરતમ અનંત પદ્યતે સાપરાધ સ્પૃશતિ નિરપરાધો બંધનમ નૈવ જાતુ નિયતમ યમ શુદ્ધમ સ્વમ ભજન સાપરાધો ભવતી નિરપરાધ સાધુ શુદ્ધાત્મા સેવી. કળશ 187 ના અર્થમાં કહે છે કે સા અપરાધ અનવરતમ અનંતઈ બધ્યતે, એટલે કે સા અપરાધ આત્મા નિરંતર અનંત ઉદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. અપરાધ સહિત છે તે આત્મા નિરંતર હંમેશા, નિરંતર એટલે અંતર પડ્યા વિના, એટલે હંમેશા અનંત ઉદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. આગળ કહે છે, નિરપરાધ બંધનમ જાતુ સ્પૃશતિ ન એવ, નિરપરાધ આત્મા બંધનને કદાપી સ્પર્શતો નથી. સાપરાધ આત્મા નિરંતર અનંત ઉદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે, અને નિરપરાધ આત્મા બંધનને કદાપી એટલે ક્યારેય સ્પર્શતો નથી જ. જે સાપરાધ આત્મા છે તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થતો સાપરાધ છે. અયમ નિયતમ સ્વમ અશુદ્ધમ ભજન સા અપરાધ. અને આગળ કહે છે, નિરપરાધ સાધુ શુદ્ધ આત્મસેવી ભવતી. નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. શું કહે છે કે સા અપરાધ આત્મા, અપરાધ સહિત છે એ નિરંતર કર્મથી બંધાય છે. કર્મથી બંધાય છે એટલે એમ કહ્યું કે પુદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે, અનંત પુદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. અનંત એમ કેમ કહ્યું? કેમ કે કર્મથી એ બંધાય છે, અને એ કર્મ ઉદયમાં આવે છે અને ખરી જાય છે, અને ફરી પાછા નવા કર્મ બાંધે છે. કેમ કે એ સા અપરાધ છે, એને રાધ નથી, એને પોતાના સ્વરૂપનો અનુભવ નથી, સ્વરૂપની સિદ્ધિ કરી નથી, એવો એ સા અપરાધ છે. એવો એ સા અપરાધ આત્મા છે કે જ્યાં સુધી સ્વરૂપની સિદ્ધિ થઈ નથી ત્યાં સુધી એનું મિથ્યાત્વ ગયું નથી, અને મિથ્યાત્વ ગયું નથી એટલે એને અનંતાનુબંધી ઉદય વર્તે છે, એટલે એને અનંત અનુબંધ થાય છે, કર્મ બંધાયા જ કરે છે. એટલે કહે છે કે અનંત ભૂતગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે, અને એનાથી ઉલટું નિરપરાધ આત્મા કે જેને સ્વરૂપની સિદ્ધિ કરી છે એવો આત્મા એ બંધનને કદાપી સ્પર્શતો નથી. કદાપી બંધનને સ્પર્શતો નથી એટલે એટલે કે હવે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે જે કર્મના ઉદય આવે છે એ કર્મના ઉદયનું નિમિત્ત પામીને એ નવા કર્મ બાંધતો નથી. ક્યારેક શુભ ભાવ આવે છે તો પણ એનો એ સ્વામી થતો નથી, એને અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે એવો એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી એમ કહ્યું કે નિરપરાધ આત્મા બંધનને કદાપી સ્પર્શતો નથી જ, પણ વાસ્તવમાં એને પણ સ્વભાવ છે એટલો બંધતો પડે છે, એટલો સ્વભાવ છે એટલો બંધતો પડે છે. અને સાધકને મુનિને પણ જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી થતી ત્યાં સુધી સ્વભાવ આવે છે, અને સ્વભાવ આવે છે એટલો બંધ પડે છે. મુનિને ત્રણ કસાયની ચોકડીનો અભાવ થયો છે, માત્ર સંજોરન કસાય બાકી છે તો એકટો અલ્પ પણ બંધ પડે છે. પાંચમા ગુણ સ્થાને છે તો બે કસાયની ચોકડીનો અભાવ થયો છે તો એટલા પ્રમાણમાં બંધ પડે છે, અને ચોથા ગુણ સ્થાને છે તો એ પ્રમાણે માત્ર એક કસાય ચોકડી ગઈ છે અનંતાનુબંધી તો એ પ્રમાણે બંધ પડે છે. પણ દ્રષ્ટિની મુખ્યતામાં એ બંધને બંધ કહ્યો નથી, કેમ કે એ બંધ જે પડ્યો છે એ કર્મ બંધાયું છે એ જયારે હૃદયમાં આવે છે ત્યારે પછી એના નિમિત્તે એ ફરી પાછો એવા નવા કર્મ બાંધતો નથી કે જેને લીધે એને સંસારનું ભ્રમણ ચાલુ ને ચાલુ રહે એવું થતું નથી. અનંતાનુબંધી કસાય ગયો છે એટલે હવે અનંત અનુબંધ થતો નથી, એવો બંધ પડતો જ નથી. એટલે એ અપેક્ષાથી ન્યાય એમ કહ્યું કે નિરપરાધ આત્મા, નિરપરાધ એટલે જેને સિદ્ધિ કરી છે, પોતાના સ્વરૂપની સિદ્ધિ કરી છે એ નિરપરાધ આત્મા, જે આરાધના સહિત છે એ નિરપરાધ આત્મા, પોતાના સ્વરૂપને વિશે જે નિશંક છે એવો એ નિરપરાધ આત્મા, એ બંધનને કદાપી સ્પર્શતો નથી જ. અને જે અપરાધ સહિત છે એટલે સા અપરાધ આત્મા છે, તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો, જો મૂળ ગાથામાં અશુદ્ધ વર્તતો થકો હતું, અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશમાં અશુદ્ધ સેવતો થકો, એટલે બંને વાત તો એ જ છે, એ જ પ્રમાણે વાત લીધી છે. અશુદ્ધ સેવતો થકો કે અશુદ્ધ વર્તતો થકો એ સા અપરાધ છે, અને નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર જ હોય છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ આઠમો પારણ નંબર 491 ગુરુદેવ અહીંયા કહે છે કે શું કીધું, સા અપરાધ એટલે શુદ્ધ એક નિત્ય આનંદ ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને જે પુણ્ય પાપના ભાવને પોતાના માને છે અને એનાથી પોતાને લાભ માને છે એવો આત્મા, એ સા અપરાધ. જે પરનું લક્ષ્ય કરીને રહ્યો છે, પરને ગ્રહે છે એવો એ સા અપરાધ આત્મા. જે પોતાના સ્વરૂપથી ચ્યુત થયો છે એવો એ સા અપરાધ આત્મા. એ અનંત અનંત પુદ્ગળ પરમાણુમય કર્મોથી બંધાય છે. ગુરુદેવ કહે છે કે જે ચીજ પોતાની નથી તેને પોતાની માને એ પ્રાણી ચોર છે. પોતાની ચીજ નથી એને પોતાની માને એ પ્રાણી ચોર છે, અપરાધી છે, અને તે નિયમથી કર્મો વડે બંધાય છે. અગાઉ ગાથામાં પણ એ વાત આવી ગઈ છે કે પરભાવને પોતાના માને છે તો એ અપરાધ છે, પરને પોતાના માન્યા એટલે એ દોષ છે. શુભાશુભ ભાવ જે આત્માના નથી, આત્માનો જે સ્વભાવ નથી એને પોતાના માને એટલે એ દોષ થયો, એ અપરાધ થયો, અને એ નિયમથી એ બંધાય છે. અહીંયા કહે છે કે પરંતુ નિરપરાધ એટલે રાગ રહિત જે જ્ઞાન આનંદમય પોતાની ચીજ તેની દ્રષ્ટિ કરી તેમાં જ જે જીવ રમે છે તેને કદાપી બંધન થતું નથી. અશુદ્ધ ઉપયોગરૂપ પુણ્ય પાપના ભાવથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે તે આત્મા નિરપરાધી છે. અશુદ્ધ ઉપયોગરૂપ શું છે? પુણ્ય પાપના ભાવ, એ અશુદ્ધ ઉપયોગરૂપ છે, એમાં ઉપયોગ અશુદ્ધ છે. અશુદ્ધ ઉપયોગ કેમ કયો? ઉપયોગ તો જ્ઞાન દર્શનના છે, તો એમાં અહીંયા એને અશુદ્ધ ઉપયોગ શા માટે કહો? કેમ કે એમાં જેનું લક્ષ્ય કરે છે એ સ્વ નથી, એ પરનું લક્ષ્ય થતા એવા પુણ્ય પાપના ભાવ થાય છે, એટલે એ ઉપયોગને અશુદ્ધ ઉપયોગ કયો. ઉપયોગ તો જ્ઞાન દર્શનનો જ ઉપયોગ છે, પણ એને અશુદ્ધ ઉપયોગ એટલા માટે કયો કે જે ભાવ થાય છે પુણ્ય પાપના ભાવ, એ ભાવ એનો સ્વભાવ નથી અને એ પરના લક્ષે થાય છે, માટે એને અશુદ્ધ ઉપયોગ રૂપ પુણ્ય પાપના ભાવ કયા. અને એવા ભાવોથી રહિત, એવા ભાવોથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે, શુદ્ધ ઉપયોગી છે એટલે જે વખતે એનો ઉપયોગ સ્વ તરફ છે, પોતાના સ્વરૂપ તરફ ઉપયોગ રહ્યો છે, ત્યારે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. જે ઉપયોગ પોતાના સ્વરૂપને જાણવા વાળો થયો છે એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. અને જે ઉપયોગ સ્વથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે છે એ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ છે. અશુદ્ધ ઉપયોગ થતાં એને બંધન થાય છે, પુણ્ય અને પાપનો બંધ પડે છે. અશુદ્ધ ઉપયોગ છે ત્યારે એ બંધનું કારણ છે, અને શુદ્ધ ઉપયોગ છે તે અબંધનું કારણ છે. એટલે અહીંયા કહે છે કે અશુદ્ધ ઉપયોગ રૂપ પુણ્ય પાપના ભાવથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે તે આત્મા નિરઅપરાધી છે, એ અપરાધ વિનાનો છે, એ રાધ છે, એ રાધ છે, એને બંધનનો કદી સ્પર્શ નથી. ધર્મી જીવ પોતાની જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સત્તાને સ્પર્શે છે, અનુભવે છે, પણ બંધનને એટલે કે જે રાગભાવ આવે છે તેને સ્પર્શતો નથી. અહીંયા એમ કહ્યું ને કે એને બંધનનો કદી સ્પર્શ નથી, એમ મૂળ શ્લોકમાં કહેવામાં આવ્યું છે ને, એ વાત ગુરુદેવ સમજાવે છે કે એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પોતાની જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સત્તાને સ્પર્શે છે. એક વખત અનુભવ થાય છે પછી પોતાનું સ્વરૂપ કેવું છે, પોતે કેવડો છે એનું ભાન થયું છે. એટલે પોતે તો ચૈતન્ય સત્તારૂપ જ છે, બીજું કાંઈ નથી, એ વાત યાદ પણ કરવી નથી પડતી, અને એ સતત રહે છે, એ સતત રહે છે. પોતાની જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સત્તા છે એનું ભાન જ્ઞાન અને એની દ્રષ્ટિ સતત રહે છે. એટલે એમ કહ્યું કે એવી ચૈતન્ય સત્તાને એ સ્પર્શે છે, એને અનુભવે છે, એને અનુભવે છે, પણ બંધનને એટલે કે બંધનનું કારણ જે રાગ સ્વભાવ એને એ સ્પર્શતો નથી, એને એ પોતાનો માનતો નથી, એનો એ સ્વામી થતો નથી, એનો એ કરતા થતો નથી. આગળ કહે છે, અયમ જે સા અપરાધ આત્મા છે તે તો નિયતમ એટલે નિયમથી સ્વમ અશુદ્ધમ ભજન પોતાને અશુદ્ધ સેવતો થકો સા અપરાધ છે. નિરપરાધ આત્મા તો સાધુ ભલી રીતે શુદ્ધ આત્મસેવી ભવતી, શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, દયા દાન પૂજા ભક્તિ ઇત્યાદિ શુભ ભાવ, એ શુભ ભાવ છે, એ શુભ ભાવ જેને થાય છે એ શુભ ભાવની સેવના કરે છે, એની રૂચિમાં જે રહ્યો છે એ શુભ ભાવનો આશ્રય કરે છે, એની સેવના કરે છે, એની સેવા કરે છે. દયા દાન પૂજા ભક્તિ ઇત્યાદિ શુભરાગની સેવના છે તે અશુભની જેમ અશુદ્ધની સેવના છે. અશુભ ભાવ છે ક્રોધ માયા લોભ કપટના, હિંસાના ચોરીના અસત્ય બોલવાના, એવા અશુભ ભાવ છે, એ પણ બંધનું કારણ છે, એટલે એ પણ અશુદ્ધ સેવના છે. અને આ શુભ ભાવ છે દયાદાન ભક્તિ પૂજાના, એ પણ બંધનું કારણ છે, એટલે એ પણ અશુદ્ધ સેવના છે. એ બંને અશુદ્ધ જ છે, તેમાંથી એક પણ શુદ્ધ નથી. શુભ રાગ કે અશુભ રાગ બેમાંથી એક પણ શુદ્ધ નથી, બંને અશુદ્ધની સેવના છે, બંને અશુદ્ધની સેવના છે. આ રીતે પોતાને અશુદ્ધ સેવતો થતો આત્મા સા અપરાધ છે, એટલે ગુનેગાર છે. જ્યારે જે નીર અપરાધ છે તે તો ભલી ભાંતિ જેવું આત્માનું શુદ્ધ એક ચિહ્ન માત્ર સ્વરૂપ છે તેવા સ્વરૂપનો સેવનાર છે. ભલી ભાંતિ એટલે જેવી ચીજ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવી જ તેને સમીચીનપણે ધર્માત્મા અનુભવે છે. વસ્તુ જેવી છે તેવી જ અનુભવે છે. ભલી ભાંતિ એટલે ભગવાન આત્મા જેવો છે એવો જ એને અનુભવે છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે તો એવો જ એને સમીચીન પણે જ્ઞાની અનુભવે છે. દ્રવ્ય દ્રષ્ટિ વડે જે શુદ્ધને અનુભવે છે તે નિરપરાધી છે. પોતાની સત્તામાં જ મગ્ન છે તે નિરપરાધી છે. પોતાની સત્તા એટલે પોતે શુદ્ધ આત્મદ્રવ્ય છે અને એવા પોતાના અસ્તિત્વને વિશે જ જે રહ્યો છે એમાં જે મગ્ન છે એમાં જ જે લીનતા કરે છે તે નિરપરાધી છે. પોતે શુદ્ધ ત્રિકાળ એક નાયક છે એવા ભાવે જે રહ્યો છે એ નિરપરાધી છે. ગુરુદેવ કહે છે કે સંતોએ અતિ સ્પષ્ટ ઘોષણા કરી છે કે જે આત્મા પુણ્ય પાપના અશુદ્ધ ભાવનું સેવન કરે છે તે અપરાધી ગુનેગાર છે અને તે નિરંતર કર્મથી બંધાય છે. અને જે આત્મા પુણ્ય પાપથી રહિત શુદ્ધ એક ચૈતન્યના ઉપયોગમય પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ ઇત્યાદિ અનંત શક્તિઓથી ભરેલો સદા એકરૂપ ભૂતાર્થ શુદ્ધ ચિદગન આત્માને સાધુ નામ સમીચીનપણે જેવી ચીજ છે તેને તે પ્રમાણે જ જાણીને એની સેવના કરે છે તે નિરપરાધી છે અને તેને બંધન થતું નથી. ઘણો વિસ્તાર કરી દીધો, એક સાથે ઘણી વાત કરી દીધી. ભગવાન આત્મા કેવો છે? અનંત શક્તિઓનો પિંડ, પૂર્ણ આનંદ રૂપ છે, પૂર્ણ જ્ઞાન રૂપ છે, ચૈતન્ય ઉપયોગમય છે. એવો જ જે એને અનુભવે છે, એવો જ જે એને અનુભવે છે એટલે ત્યાં સાધુ શબ્દ મૂક્યો છે. કળશની અંદર મૂળ શ્લોકમાં ત્યાં એ સાધુ શબ્દ મૂક્યો છે. એનો અર્થ અહીંયા એવો કર્યો છે કે જેવો ભગવાન આત્મા છે એવો જ એને સમીચીનપણે જેવી વસ્તુ છે એવી જ એને અનુભવે છે, એવી જ જાણીને એને અનુભવે છે અને એની જ પ્રરૂપણા છે, એની જ સેવના છે, એની જ આરાધના છે તે નિરપરાધી છે. એની પરિણતિ એક વખત સમ્યક દર્શન થાય પછીથી પરિણતિ શુદ્ધ થાય છે. ભલે વર્તમાનમાં એને શુભભાવ હોય તે છતાં પણ દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ જ રહે છે. એક વખત પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે પછીથી પોતાને અન્યપણે જ્યારે માનતો જ નથી તો અન્ય ભાવ પણ એને પોતાના લાગતા નથી. આ બધું કેમ છે? આ વાત જે વારંવાર ગુરુદેવ કરે છે એની પાછળનો તર્ક પણ સમજવા જેવો છે કે એને એમ કેમ લાગે. કેમ કે પોતાને જેવો છે તેવો એક વખત અનુભવ્યો છે, શુદ્ધ અનુભવ્યો છે, એટલે પોતાને પછી પર્યાય રૂપે એ જાણતો નથી, માનતો નથી કે શ્રદ્ધતો નથી કે આ મનુષ્યની પર્યાય એ મારું સ્વરૂપ એમ નથી. મનુષ્યની પર્યાય કે પુરુષપણું કે સ્ત્રીપણું કે દેવપણું કે આમાંનું કાંઈ પણ પછી પોતાનું સ્વરૂપ લાગતું નથી. એ બધા વેશ હતા એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, પોતાને બીજી કોઈ પર્યાય નથી, બીજું કોઈ રૂપ નથી, એવું તો હવે સ્પષ્ટ થઈ ગયું છે. હવે એવું સ્પષ્ટ થયું હોય ત્યારે પછી પોતાના સ્વરૂપમાં જેણે એક વખત આનંદનો અનુભવ કર્યો હોય એને પછી બીજા ભાવ પણ પોતાના લાગતા નથી. શુભભાવ આવે છતાં એ પોતાના ન માને એમ આપણે વારંવાર વાંચીએ છીએ અને વારંવાર કહીએ છીએ, પણ જરાક તર્કથી વિચાર કરીએ તો બરાબર જ છે, એમ જ હોય. જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને એમાંથી જેને આનંદનો અનુભવ થયો છે એને એમ જ હોય કે અંદરમાંથી તો આનંદ આવે ને, મારું સ્વરૂપ તો આનંદ સ્વરૂપ જ છે, બીજી કોઈ વાત છે જ નહીં. એટલે બીજો જે કોઈ વિકલ્પ આવ્યો હોય કે ગમે તેવો શુભ વિકલ્પ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય કે જે સ્વભાવને કારણે એને તીર્થંકર નામ ગોત્ર બંધાય એવું પરમ ઔદારિક શરીર પ્રાપ્ત થાય અથવા તો ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય એવું ઉત્તમ પુણ્ય હોય તો પણ એ ભાવ ને પોતાનો એ ક્યાંથી માને? કેમ કે પોતે જે ભાવને અનુભવ્યો છે પોતાના અનુભવના કાળે, સહાનુભૂતિના કાળે, એને કઈ ભૂલાઈ નથી જતો. જે અનુભવ થયો છે એ કઈ વિસરાતો નથી. એટલે પોતાનો ભાવ તો સ્વભાવ તો આવો છે અને આ ભાવ તો એનાથી જુદા પ્રકારનો છે. એ વાત કઈ કોઈએ એને યાદ કરાવવી પડતી નથી કે ભાઈ તું હવે સમ્યક દ્રષ્ટિ થયો એટલે તારે સ્વભાવ છે એને તારે હે બુદ્ધિ લેવો, એવું કોઈ કહેવાની જરૂર પડતી નથી. એ તો સહજ દશા છે. પછી એ અન્ય ભાવ બીજા આવે ન આવે એમ નથી, અન્ય ભાવ આવે બધું હોય, પણ પોતે પોતે છે, પોતે પોતાનો ભાવ, એક જ્ઞાયક પોતે ચિન્ન માત્ર ભાવ એ જ પોતે છે. એવો જયારે અનુભવ થાય ત્યારે પછી ચિન્ન માત્ર ભાવ સિવાય બીજા અન્ય ભાવ આવે તો એમાં પોતાપણું થતું જ નથી. અને એવું પોતાપણું નથી થતું, ચિન્ન માત્ર ભાવ પોતે છે એવું અનુભવમાં આવ્યા પછીથી પછી અન્ય ભાવ જયારે થાય ત્યારે એ સહજ રીતે જ એનાથી જુદા પડી જાય છે. એને જુદા પાડવા પડે એમ પણ નથી. ચિન્ન માત્ર ભાવને પોતાના માનવા અને બીજાને પોતાના ન માનવા આવું બધું કંઈ કરવું પડતું નથી, એ સહજ દશા છે. પોતે પોતાપણે જ રહે છે, બીજું જે કંઈ છે એ બધું વેશ છે, એ પોતાનું નથી, એ શાશ્વત નથી, એ ક્ષણિક છે, એ બધું ક્ષણિક છે, માત્ર એને એ જાણે છે. એ સહજ છે, એ સહજ દશા છે. એ કેવી સહજ દશા હોય છે એનું અહીંયા તો વર્ણન કર્યું છે. એમાં કાંઈ એને માટે એને પ્રયત્ન કરવો પડતો હોય છે એમ નથી, એ સહજ છે. એટલે એને પછી એવી જ સેવના હોય, એવી જ સેવના હોય, જેવો આત્મા છે એવો જ એ જાણે, એવો જ અનુભવે, અને પછી એમ જ એ પરિણતિ રહ્યા કરે છે. હવે આ વાત આવી ત્યાર પછીથી જે આગળની વાત છે એ એક પ્રશ્ન છે, અને એ પ્રશ્નની વાત છે, અને એનો જે પાર્ટ છે એ આપણે આવતી વખતે આખો લઈશું. મૂળ શ્લોક પછીથી એ લેવામાં આવ્યો છે. આપણે સમયસારમાં અહીંયા કહ્યું છે કે હવે વ્યવહારને
અવલંબી,
અર્થાત વ્યવહાર નયને અવલંબનાર એ તર્ક કરે છે એમ કરી અને જે વાત કરી છે એ વાત આપણે આવતી વખત કરીશું. પછી એના ઉપરનું ગુરુદેવનું પ્રવચન પણ આપણે કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીની જે વાત છે એ મહત્વની છે, સમજવા જેવી છે, અને ખાસ કે એ વાત બે સ્વાધ્યાય સુધી ચાલશે. એટલે બધાને ખાસ વિનંતી છે કે આ હવે પછીના બંને સ્વાધ્યાય કોન્સિક્યુટિવ બરાબર સમજીને કરવા જેવા છે, નહીતર ભૂલ થશે, ક્યાંક કોઈક ખોટી માન્યતાને કારણે કંઈક ઊંધું સમજાઈ જશે. કેમ કે આ જે વાત કરી છે એ જે રીતે કરવામાં આવી છે અને એ જ રીતે સમજવી પડશે. અને એના પછીની જે ગાથામાં જે વાત આવે છે એ વખતે પણ જે પહેલી વખત સાંભળતા હોય એને તો એમ લાગે કે આ તો બહુ ઉલટી વાત કરી દીધી, પણ એ કઈ અપેક્ષાથી કઈ રીતે કહ્યું છે એ બરાબર પકડવું પડશે. તો હવે પછી આ અધિકાર પૂરો થાય ત્યાં સુધી બરાબર વધારે કોન્સન્ટ્રેશન થશે સમજવાનું છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
Thank you.